સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 7, પ્રસારણ તારીખ 4 જાન્યુઆરી 2007. ઈસવીસન 2007ના આ પહેલા ગુરુવારે અમારા તમામ ખેડૂત ભાઈઓ બહેનોને
હેપી ન્યુ યર અને નમસ્કાર. હા મિત્રો, હવે દિવાળીના બીજા દિવસે જ કે આમ કચ્છમાં 200 વર્ષ ઉજવે છે એમ અષાઢી બીજે જ સાલ મુબારક કે નૂતન વર્ષાભિનંદન કહેવાથી ચાલે એમ નથી. આપણે હવે દુનિયાભરના રીતિ રિવાજ અને ખોરાકી જરૂરિયાતને ઓળખવા જ પડશે,
કારણ કે હવે દુનિયા બની ગઈ છે એક ગામ કે શહેર, અને શહેરના બજાર સુધી પહોંચવા આપણે જાગૃત બનીશું તો જ ખેત ઉત્પાદન
વધારી શકીશું,
ખેતીની પેદાશોની ગુણવત્તા સુધારી શકીશું અને તેના સારામાં સારા ભાવ મેળવી શકીશું.
અને આમાં તમને ટેકો પૂરો પાડવા ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર, ટૂંકમાં DSC, હા, અને સચેતા સંઘે આ કાર્યક્રમ શરૂ કર્યો છે. મિત્રો, ખેતીના વિકાસમાં આડે આવતી તકલીફો કેવી રીતે ઓછામાં ઓછા ખર્ચે દૂર કરી શકાય એનું માર્ગદર્શન આપણને મળતું જ રહે એવો આ પ્રયાસ છે.
પણ લાલ, એ માટે ગુરુવારે આવતા ફોન કે આખું અઠવાડિયું DSCમાં ચાલુ રહેતો પત્રોનો વરસાદ જોતા તો એમ જ લાગે છે કે હવે ખેડૂત ભાઈઓ બહેનો બરાબર જાગૃત બની ગયા.
પણ જાગૃતિમાં જૂની પુરાણી માન્યતાઓને રૂઢિઓ આજે આડી આવે છે એમ આપણા ખેતી નિષ્ણાત ડોક્ટર UA પારાશા માને છે. એમાં ગુરુવારે સાંજે જ્યારે જ્યારે એ ફોન લેવા બેઠા ત્યારે બીજી મૂંઝવણોની સાથે કેટલાય ખેડૂત મિત્રોએ ઉંદરથી અને બીજી જીવાતોથી થતા પારાવાર નુકસાનની વાત કરી. પણ એને કાબુમાં લેવાના ઉપાય વિશે આપણે સામૂહિક રીતે વિચારતા જ નથી, એકલ દોકલ વિચાર થાય.
ખેડૂતોનો અને કદાચ માનવ જાતનો સૌથી મોટો દુશ્મન આજે પણ આખી દુનિયામાં એવો જ ઉપદ્રવ કરે છે અને દર વર્ષે લાખો લોકોને ખવડાવી શકાય એટલું અનાજ ખાઈ જાય છે
અને બીજા કેટલાય રોગ પણ ફેલાવે છે. જુમાં આપણે જોને દક્ષિણ ગુજરાતમાં નથી દેખાતા શેરડીના ખેતરોમાં, એ પ્લેગ કે લેપ્ટોસ્પાયરોસિસ જેવા પ્રાણઘાતક રોગ આ ઉંદર જ ફેલાવે છે ને.
અને એટલા માટે જ આ મૂંઝવણના ઉકેલ માટે આજે ડોક્ટર પારાશરાને આપણા મહેમાન બનાવ્યા છે.
બસ,
નમસ્તે પારાશરા સાહેબ.
નમસ્તે તમને પણ અને ખેડૂત મિત્રોને પણ.
અમારા બધા શ્રોતા ખેડૂત ભાઈઓ બહેનો વતી આપનું સ્વાગત છે. ડોક્ટર સાહેબ, ગયા ગુરુવારે ઘણા મિત્રોની ફરિયાદ હતી કે કપાસ, ઘઉં, જીરું, ડુંગળી અને લસણ એમ લગભગ બધા જ પાકમાં પેલી પીળા કલરની આમ ઝીણી જીવાત, શું કહે છે લાલ, થ્રીપ્સ, હા,
થ્રીપ્સનો
ઉપદ્રવ બહુ વધી ગયો છે. તો એને કાબુમાં લેવા શું કરવું એની વાત સૌ પહેલા કરો.
હવે થ્રીપ્સ એક નાનું ચૂસિયા પ્રકારનું કીટક છે જે પાન ઉપર પોતાના મોઢાને ખરવડીને પ્રવાહી બહાર આવતું હોય છે અને પ્રવાહીને પી જાય છે જેથી કરીને પાન સુકાવા માંડે છે. તો આના માટે ખાસ કરીને ડુંગળી, લસણ કે જીરું આવા અત્યારે જે રબી પાક છે એની અંદર આપણે ખાસ કરીને એકરે 200-250 મિલીલીટર સાયપરમેથ્રિન અથવા એસિટામેપ્રિન.
બરાબર, એટલે આપણે રામભાઈ આવે ત્યારે આ વાત કરી હતી ચૂસિયાને કાબુમાં લેવા, ડોક્ટર સાહેબ અમે વાત કરી હતી. હા
બરાબર છે. તો એનો પણ એકરે આપણે 20 ગ્રામ નો ડોઝ હોય છે,
એટલે એક પંપે હું માનું છું 2 ગ્રામ,
2 ગ્રામ
10 પંપ જોઈએ એક એકરમાં.
બરાબર
બરાબર.
તો આનાથી આપણે સારી રીતે થ્રીપ્સ નું નિયંત્રણ કરી શકીએ છીએ.
હવે ડોક્ટર સાહેબ, દુનિયાનો કોઈ ખૂણો એવો નથી કે જ્યાં ઉંદર ના હોય, વિકટમાં વિકટ સંજોગોમાં એ ટકી રહે છે. તો એવું તો એનું કેવું કુળ છે જેનો નાશ થતો જ નથી?
ઉંદર છે એ રોડન્સિયા ફેમિલી એટલે કે રોડન્સિયા કુટુંબ નું એક મેમ્બર છે, જેની અંદર ઉંદર, ખિસકોલી, છછુંદર, સાહુડી આ બધા જ એક જ કુટુંબમાં આવે.
બરાબર.
પણ આ રોડન્ટની ઓળખ શું?
રોડન્ટ એટલે કે એવું પ્રાણી કે જેને ચાવવાની 3 જોડ દાંત હોય અને કાપી ખાવાના જે આગળના દાંત હોય એની 1 અથવા 2 જોડ હોય અને એના દાંત રોજ 0.5 મિલીમીટર એટલે કે 0.5 મિલીમીટર વધતા હોય, એટલે એને ખાવું પણ ના હોય તો
કાપવું પડે, એટલે એના દાંત ઘસતા જ રહેવા પડે. પણ ડોક્ટર સાહેબ, અમે ખેડૂતો થોડા જે દાંત ગણવા જવાના છીએ એટલે સામાન્ય રીતે ઉંદરના કેટલા પ્રકાર પાડી શકાય એ જરા અમને કોને.
બરાબર છે. ઉંદરના મુખ્ય આપણે 2 ભાગ પાડી શકીએ, એક તો ખેતરમાં રહેતા ઉંદરો અને બીજું છે ઘરમાં કે ગોડાઉનમાં રહેતા ઉંદરો.
બરાબર.
અને એ સિવાય પણ તમે બીજી રીતે પણ ભાગ પાડી શકો કે રાતના નુકસાન કરતા ઉંદરો અને દિવસે નુકસાન કરતા.
એમાં એવા હોય રાતે અને દિવસે નુકસાન કરનારા અલગ અલગ હોય.
અલગ અલગ હોય.
પારાશર સાહેબ, આજ સુધી મોટા ભાગે અમે ખેડૂતો આવા નુકસાનની ગણતરી કરતા જ નહોતા, પણ હવે ખેતીમાં ટકી રહેવા આવું નુકસાન ગણવું જ પડશે.
એવી ના ચાલે એમ નથી.
તો એ જરા વિગતે સમજાવો કે ઉંદરોથી ખરેખર કેટલું નુકસાન થાય છે.
ઉંદર છે એ કોઈ પણ પાક લઈ લો, ખેતરની અંદર ડાંગર છે, મગફળી છે, કપાસ છે, શેરડી છે, ઘઉં છે, કોઈ પણ પાકમાં ઘણું મોટું નુકસાન કરતા હોય છે અને એનું સરેરાશ નુકસાન 5-10% થતું હોય છે.
હવે એક 100 મણમાં 10 મણ એ જ ખાઈ જાય,
એ જ ખાઈ જાય છે. હવે એક અંદાજ પ્રમાણે એક હેક્ટરમાંથી દર વર્ષે ડાંગરના ખેતરમાંથી લગભગ 260 કિલો ડાંગર ઉંદર ખાઈ જતા હોય છે. એ સિવાય ઘરમાં પણ એ નાના મોટા ઘરને પણ પાડી શકે છે, એના એટલા મોટા ઊંડા દર કરે છે કે જેથી ટન જેટલી માટી બહાર કાઢી નાખે ને જેથી આખું ઘર બેસી જતું હોય છે. અને ખેતરમાં પણ એ એટલા ઊંડા દર બનાવે છે કે એક ખેતરનું પાણી બીજા ખેતરમાં પણ નીકળી શકે છે
અને ઘણી વખત
રસ્તા બહાર નીકળીને નદીમાં પાણી ચાલ્યું જતું હોય, તો બહુ પાણીનો પણ બગાડ કરે છે.
અને એનું રહેવાનું નક્કી જ કે પછી ગમે ત્યારે રહેઠાણ બદલે?
ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં એના દરની અંદર પાણી જતું રહેતું હોય અને બચ્ચા ઉછેરવામાં તકલીફ પડે, તો એવા સંજોગોમાં ખેતરના ઉંદરો પણ ગામડામાં અથવા તો આપણા માણસના રહેઠાણના વિસ્તારમાં આવી જતા હોય છે અને જેવું જ ચોમાસું પૂરું થાય ને ખેતરની અંદર ખાવા માટેની વસ્તુ હાજર થઈ જાય ત્યારે ફરી પાછા ખેતરમાં જતા
પાછા ખેતરમાં પહોંચીએ.
ડોક્ટર સાહેબ, આ ઉંદરોની વસ્તી કેટલી ઝડપથી વધી શકે?
બહુ જ અગત્યની વાત છે અને દરેક ખેડૂતોએ આ બહુ જ સમજવાની જરૂર છે. સામાન્ય રીતે એક ઉંદર એક વર્ષમાં 3-4 વખત બચ્ચાને જન્મ આપે છે.
3-4 વખત
અને દર વખતે 2-12 જેટલા બચ્ચા આપે છે, એટલે કે એની વસ્તી તો કૂદકે ને ભૂસકે વધતી જ જતી હોય છે. હવે જો ખાલી એક જ નર અને માદાની ગણતરી કરીએ તો એ લગભગ 5 વર્ષમાં 250-300 જેટલા ઉંદર પેદા કરી શકે છે. તો એના બચ્ચામાંથી આગળ થતી સંખ્યા તો ઘણી જ મુશ્કેલ છે.
હવે ગાડાના પૈડા જેવો લાખ રૂપિયાનો સવાલ, આ ઉંદરોનું નિયંત્રણ કરવા શું કરવું જોઈએ સાહેબ?
બરાબર, એમાં આપણે 2-3 મેથડો છે. એક તો કુદરતી નિયંત્રણ,
બરાબર,
જે ખેતરની અંદર બિલાડી છે, સાપ છે કે બાજ છે, આવા પ્રાણીઓ જે આપણા મિત્ર પ્રાણીઓ કહી શકાય,
એટલે શેરો પણ હોય,
આ શેરો પણ એ ઉંદરોનું નિયંત્રણ કરતા હોય છે,
એટલે ખાય જ ઉંદરને, બરાબર.
પણ આજના ઝડપી જમાનામાં અને આપણી કેમિકલના ઉપયોગ વધતાથી આવા પ્રાણીઓ એટલા બધા આપણને ફાયદાકારક નથી નીવડતા. એવા સંજોગોમાં યાંત્રિક નિયંત્રણ એટલે કે ખાસ કરીને ઘરમાં પાંજરું કે સાંચાનો પણ ઉપયોગ કરીએ છીએ આપણે,
બરાબર.
એ સિવાય રાસાયણિક નિયંત્રણ,
એટલે ખેતરમાં તો એના વિને ચાલે જ નહીં.
હા, ખેતર તો મોટો વિસ્તાર છે, આજે લાખો હેક્ટર એરિયાની આપણે વાત કરતા હોઈએ જો આખા રાજ્યની, તો એમાં રાસાયણિક નિયંત્રણ છે ઝડપી અને એક સાથે વધારે સારી રીતે કરી શકાય.
પણ હવે એમાં કયા દરમાં ઉંદર છે ને કયા દરમાં નથી એ જાણવું શી રીતે?
ઉંદરને આપણે કઈ જગ્યાએ છે એ ઓળખવા માટે સાંજના ટાઈમે ઉંદરના જે દર દેખાતો એની અંદર માટી ભરી દેવાની, જેથી બીજા દિવસે સવારે જે દરમાંથી માટી બહાર નીકળી ગયું અને દર ખુલ્લું દેખાય તેમાં સમજો કે એની અંદર ઉંદર રહે છે, એટલે કે એ જીવતું દર છે,
બરાબર. પણ એમને ઘૂસતો ઉંદર દર બંધ રાખે
તો પણ એનું નુકસાન આજુબાજુ જોઈ શકાય. દાખલા તરીકે ખેતરના પાડાની અંદર કઈ બાજુથી નુકસાન છે તો એના નાના મોટા દરને આપણે ઓળખી બહારથી જોઈ શકીએ છીએ,
બરાબર.
ડોક્ટર સાહેબ, હવે રાસાયણિક દવાનો ઉપયોગ કઈ રીતે કરવો?
રાસાયણિક દવામાં ખાસ કરીને આપણે એકદમ જે ઓપરેશનમાં આપણને સસ્તી પડે એવી દવા ઝીંક ફોસ્ફેટ જે માર્કેટમાં આવે છે એનો 3% દરથી ઉપયોગ કરવાનો હોય છે. હવે ઉપયોગમાં એવું છે કે આપણે પહેલા 2 દિવસ જે ખુલ્લા અને જીવતા દર આપણને જોવા મળ્યા છે,
બરાબર,
એની બાજુમાં ખાદ્ય પદાર્થ જે આપણે મૂકીએ ઝેર વગરનો 2 દિવસ મૂકવાનો.
એટલે એમાં ખાદ્ય પદાર્થમાં શું શું મૂકીએ?
ખાદ્ય પદાર્થમાં ભરેલા અનાજમાં ખાસ કરીને ઘઉં છે, ચણા છે, મગફળીના દાણા છે, અથવા તળેલી આઈટમમાં જોઈએ તો ચેવડો છે, કોઈ પણ ભૂસું છે, એવું મૂકી શકાય જેથી 2 દિવસમાં એ ખાવાની હેબિટ થઈ જાય,
એને ટેવ પડી જાય,
ટેવ પડી જાય,
બરાબર.
અને જેથી આપણે 3જા દિવસે ઝેરી ખોરાક મૂકવાનો છે, જે 3% દરથી ઝીંક ફોસ્ફાઇડ દવા ઉમેરીને મૂકવાનો છે, એટલે કે 100 ગ્રામ આપણે જો ઝેરી તત્વ બનાવવું હોય તેની અંદર 3 ગ્રામ જ ખાલી ઝીંક ફોસ્ફાઇડ નાખવાનું,
બરાબર છે. પણ હવે આપણા જેવા જ ખેતી નિષ્ણાતે મને એકવાર કહેલું કે ઝીંક ફોસ્ફાઇડ જેવી દવા તો 2-4 વાર વાપરીએ ને તોય ઉંદરમાં મને ખબર પડી જ જાય, પછી એ ખાતા જ નથી, તો ઉંદરને કાબુમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય કયો?
શંકરભાઈ, બહુ જ અગત્યની વાત કરી. જો એક તો એક સાથે આખા ગામમાં ઓપરેશન કરીએ આપણે, એટલે કે આખું ગામ એક જ તારીખે ઝેર વગરનો ખોરાક મૂકે અને પછીથી 3જા દિવસે ઝેર વાળો ખોરાક એક જ સાથે મૂકે,
બધા એક સાથે
મૂકે, જેથી કરીને બહુ સામૂહિક રીતે આપણે એને અમે એનું નિયંત્રણ કરી શકીએ. અને 2જા દિવસે જે સવારે આપણને જો મરેલા ઉંદર બહાર દેખાય તો એને જમીનમાં દાંટી દેવા અનિવાર્ય છે, જેથી કરીને કોઈ બીજા પક્ષી અને બીજા કોઈ પ્રાણી ઉંદરોને ખાય નહીં.
પારાશરભાઈ, ખેતીમાં આવો જ સૌથી મોટો પ્રશ્ન છે જીવાતનો. જાત જાતની જીવાતોના ધાડા ચડી આવે
અને એમાં રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કેટલીક વાર છે ને ખેતીમાં ઉપયોગી જીવાતને ખલાસ કરી નાખે છે, એટલે એમાં સંકલિત જીવાત નિયંત્રણથી જે જીવાત કાબુમાં લેવી છે ને એ જ લેવાય છે એમ કહે છે, તો એના વિશે જરા વાત કરો ને.
બહુ જ અગત્યની વાત કરી તમે શંકરભાઈ. ખાસ કરીને સંકલિત નિયંત્રણ ઉપર ઘણા વર્ષોથી સરકાર પણ ભાર મૂકે છે. એક તો દવા છાંટવાનો સમય અને એનો ડોઝ જે છે એ બહુ અગત્યની વસ્તુ છે.
બરાબર.
ખેડૂત પોતાની રીતે ડબલ અને ત્રણ ગણો પણ ડોઝ નાખતો હોય છે. આ બહુ ખોટી વાત છે.
બરાબર.
એક તો દવા જે ભલામણ કરેલી છે એ ડોઝ થી છાંટવા જોઈએ અને સાંજના સમયે ખાસ કરીને 4 વાગ્યા પછી દવા છાંટે. તો સવારના ટાઈમે જે 9 થી 11 માં આપણે મધમાખી અને બીજા ફાયદાકારક કીટક મિત્રો એટલે કે જ્યારે પેરાસાઇટ અને પ્રેડેટર જે ખેતરમાં હાજર હોય છે
બરાબર
એને ઓછું નુકસાન થઈ શકે. એ સિવાય એવા પેરાસાઇટ અને પ્રેડેટરને આપણે કપાસની અંદર કે બીજા પાકની અંદર જો તમે 1 એકરે 50 થી 60 જેટલા મકાઈના છોડ વાવી દો ખાલી તો મકાઈના છોડની અંદર રહેલી છમરીની અંદર જે પાવડર ખરે છે પોલન્સ જે કહે છે એમાં સૌથી વધારે પ્રોટીન હોય છે અને આવા ફાયદાકારક કીટકો છે એના ઉપર જીવી જાય છે. અને જ્યારે તમે કપાસમાં દવા છાંટો છો ત્યારે આવા જીવાતો આવી જ ફાયદાકારક મિત્રો હોય છે આપણા એ મકાઈના છોડ ઉપર એટલીસ્ટ એના 25% સંખ્યા પણ જીવી જાય છે.
પણ એ વખતે એક ખાસ ધ્યાન બધા ખેડૂત મિત્રોએ રાખવું છે ને પરસો સાહેબ કે મકાઈના છોડ ઉપર તો દવા નહીં જ છાંટવાની.
બરાબર છે, એકદમ સાચી વાત.
અને સાહેબ સંકલિત જીવાત નિયંત્રણ માટે સરકારની કોઈ યોજના ખરી?
ડાંગ સિવાયના તમામ જિલ્લાઓમાં ખેડૂત માટે દવા છાંટવાના પંપ માટે ખાસ કરીને હાથથી દવા છાંટવાના પંપ માટે કે પછી ટ્રેક્ટરથી છાંટવાના પંપ માટે 50% થી લઈને 66% સુધીની સબસીડીની યોજના છે.
એટલે એના માટે હું તો એમ કહું છું ડોક્ટર સાહેબ કે એમણે નજીકના ખેતીવાડી અધિકારીનો કે ગ્રામ સેવકનો સંપર્ક સાધે. બરાબર ને?
બરાબર.
પરાશરા સાહેબ હું તો એટલું જ કહીશ કે ખેડૂતો માટેની યોજનાઓ તો ઘણી છે, એનો લાભ લેવા અમારે બધાએ જાગૃત થવું પડશે, ખરું ને?
બહુ સાચી વાત છે, આમાં તો માગ્યા વગર માપ ના પહેરશે એવી વાત છે.
તો સાંભળ્યો ને મિત્રો, અને આપણા કાર્યક્રમમાં પણ કથા વાર્તા સાંભળતા હોય એમ સાંભળવાના બદલે ધ્યાનથી સાંભળીએ તો એ આપણને જ ઉપયોગમાં આવવાનું છે, ખરું ને? એમાં અને એટલા માટે એ બધું યાદ પણ રાખવું જોઈએ, ખરું ને ડોક્ટર સાહેબ?
બરાબર છે. આજે થયેલી ચર્ચામાં ખાસ 2 વસ્તુ યાદ રાખવાની છે કે એક તો ઉંદરનું જીવતું દર કયું છે એ ઓળખી કાઢવાનું છે અને એમાં ઘૂસનું દર હોય તો બંધ હોય તેને ખોલી નાખવાનું છે
અને સાપ કે બિલાડી જેવા મિત્ર પ્રાણીઓને ખેતરમાં ફરવા દેવાના.
તો રાસાયણિક દવા વાપરતી વખતે એ દવા ચામડી પર ના અડે કે શ્વાસમાં ના જાય એનું પણ ધ્યાન રાખવાનું.
અને દર ગુરુવારે સાંજે 7:20 આગાખાન ફાઉન્ડેશન દ્વારા યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ હેઠળ આ મળેલી સહાયથી પ્રસ્તુત ખેડૂતો માટેનો કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળતે રહેવાનું.
એમાં તમે પણ કોઈ નવો પ્રયોગ કર્યો હોય તો તેની જાણ કરીને તમારી મૂંઝવણ જણાવીને સૂચન કરીને અને સવાલનો જવાબ આપીને ભાગ લઈ શકો છો ને ઇનામ પણ જીતી શકો.
પણ મેડમ આજનો સવાલ
એ ડોક્ટર પરાશરા સાહેબ વાંચે એટલે બધા ભાઈઓ બહેનો લખી લેશે.
તો મિત્રો આજનો સવાલ છે કે ઉંદર કેટલા ટકા નુકસાન કરતો હોય?
સવાલ બરાબર સાંભળો મિત્રો, ફરી બોલું છું, પાકમાં ઉંદર કેટલા ટકા નુકસાન કરે છે?
દર ગુરુવારની જેમ આજે પણ અત્યારથી લઈને રાતના 9:30 સુધી લાલ અને ડોક્ટર પરાશરા તમારા જ અવાજમાં જવાબ અને તમારી મૂંઝવણ કે સૂચન રેકોર્ડ કરવા બેસવાના છે. નંબર તો યાદ છે ને?
95 27 17 235 995. અને હા, મોબાઈલ થી જોડનારા 95 ને બદલે આગળ 0 લગાડે એટલે કે 0 27 17 235 995. અને ફોનની સાથે પત્ર દ્વારા પણ સંપર્ક કરી શકો છો.
સરનામું તો બધાની પાસે છે.
છે જ.
સજ્જતાનો સંઘ
લાવે ખેતીમાં રંગ,
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ,
અમદાવાદ 58. ઉમા, 5મા કાર્યક્રમમાં આપણા પ્રશ્નનો સાચો જવાબ આપનારા અને સૂચન કરનારા સંખ્યાબંધ મિત્રોમાંથી ડ્રો કરીને 2 વિજેતાના નામ તૈયાર રાખ્યા છે. લેવા જ.
હા, અરે વાહ, આ વખતે 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગામ જાણદીના ચૌધરી નારાયણભાઈ કાળાભાઈ.
અને 251 રૂપિયાના પહેલા ઇનામના વિજેતાના નામની જાહેરાત આપ કરો પરાશભાઈ.
બરાબર. એ મિત્ર છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા ભટલા ગામના રમેશભાઈ નરસિંહભાઈ ધરજીયા.
તમને બંનેને ખૂબ ખૂબ મુબારક.
અને બધા મિત્રોને ઈસવીસન 2007ના નવા વર્ષના ફરીવાર અભિનંદન તથા શુભેચ્છાઓ સાથે આવતા ગુરુવારે ઉનાળુ પાકની તૈયારીની અને યુરિયાની ખેંચમાં જૈવિક ખાતર કઈ રીતે ઉપયોગી છે એની ચર્ચા સાંભળવા તૈયાર રહેવાનું કહીને લઈએ રજા.
હા, અને ફરી એકવાર બધા ખેડૂત ભાઈઓ બહેનો વતી ડોક્ટર પરાશરાભાઈનો આભાર માનીને કહી દઈએ
નમસ્કાર.